नमो अरिहंतान नमो सिद्धाणं नमो आयरियान नमो उवज्जायान नमो लोके सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदारो जैन धर्मोस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। तत्त्वार्थ सूत्र ग्रंथ छे एनो त्रीजो अध्याय એના આધારે આપણે અધોલોકના વર્ણનની શરૂઆત કરી હતી। આ ત્રીજા અને ચોથા અધ્યાયમાં અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક એનું વર્ણન આપણને આવશે અને એનું પ્રયોજન શું છે કે જીવે જુદા જુદા પરિણામોના માધ્યમથી આ બધી ભૂમિઓ, આ બધી જગ્યાએ જન્મ મરણ ધારણ કરીને એવા ભાવ કર્યા છે કે આવા જુદા જુદા પ્રકાર જોવામાં આવે છે। આ બધા પ્રકારોથી દૂર થઈને, એનાથી લક્ષ્ય હટાવીને એક ઓલું જે પરમ પારિણામિક ભાવ જેની આપણે ચર્ચા કરી હતી બીજા અધ્યાયની શરૂઆતમાં, એનો જો આશ્રય જીવ કરે તો આ દરેક પ્રકારના ભાવોથી પાર થઈને એક સિદ્ધ દશાને પ્રાપ્ત કરે એવી આ બધું સમજવાની ભાવના છે। બરાબર, જો એ ભાવના સાથે આપણે લાસ્ટ ટાઈમ લોકની ચર્ચા કરી હતી, અધોલોક અને સાત પૃથ્વીઓની ચર્ચા કરી હતી, થોડુંક રિવિઝન કરીએ કે લોકનો આકાર કેવો છે કે એક ઉભેલો માણસ હોય પોતાના કમર પર હાથ રાખીને અને પગને થોડાક ફેલાવીને, એ જાતનો પૂર્વ પશ્ચિમનો એનો આકાર છે, પૂર્વ પશ્ચિમ દિશા। ઉત્તર દક્ષિણ દિશા જોઈએ તો બધી જ બાજુ એ સમાન છે, એટલે જેવો આકાર આગળ છે એવો જ આકાર મધ્યમાં એવો જ પાછળ છે। બરાબર, અને ઉપર આમ જઈએ ઉપર ઉર્ધ્વ અને અધો, તો ઉર્ધ્વ અને અધો પણ જેવો નીચે જે પ્રકારની એની સાત રાજુની ભૂમિ છે તો એક ઘટતી ઘટતી એક રાજુ આવે છે, પછી પાંચ થાય છે અને આમ પાછી એક રાજુ થાય છે। ખ્યાલ આવે? આવો જે લોકનો આકાર છે, જો એક વસ્તુ અંકલે મને કહ્યું સમજાવજો એ વાત વલય, તો આ એમ સમજો આપણે કોઈ કોઈ ગિફ્ટ આપણે લીધી અને એને ગિફ્ટ ટ્રેક કરીએ, તો ગિફ્ટ ટ્રેકનું કાગળ કઈ બાજુ હોય? લોકની બધી જ બાજુ હોય। બરાબર કે, એટલે એ ગિફ્ટની બધી જ બાજુ ગિફ્ટ ટ્રેકનું કાગળ આવી જાય ને, એવી રીતના સમજો આ જે લોક છે એને બધી જ બાજુથી ત્રણ વાતવલયો છે। ત્રણ વાતવલયમાં સૌથી બહારનો વાતવલય છે તનુ વાતવલય, વિચ ઇઝ ધ થિનેસ્ટ એર। બરાબર, એની અંદરનો વાતવલય છે ઘન વાતવલય અને એની અંદરનો વાતવલય છે ઘનો દધી વાતવલય, થિનેસ્ટ પછી થોડી થિકર એર અને પછી થોડું જે વોટર કન્ટેનિંગ એમ મિસ્ટ એના જેવું, એમ ત્રણ જાતના વાતવલયો છે। આના જ બનેલા છે હવા અને હવા મિશ્રિત પાણી। બરાબર, ના જો એક મિનિટ આવું છું, આપણે પહેલા એક સમજે કે આખા લોક ને બધી બાજુથી કવર કર્યા, એ ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો એ લોકમાં જે બધી બાજુથી કવર થયા તો એ લોકમાં આવી રીતના સાત પૃથ્વીઓ છે, એ સાત પૃથ્વીઓ આપણે મેપમાં જોઈતી જો પાછી સ્ક્રીન ઉપર પણ છે કે અધોલોકમાં સાત પૃથ્વી છે અને એક આઠમી પૃથ્વી ઉર્ધ્વલોકમાં એકદમ ઉપર જે સિદ્ધ શિલા જ્યાં છે ત્યાં છે। બરાબર, હવે એમ સમજો કે આ જે સાતે પૃથ્વીઓ છે એ પૃથ્વીઓની નીચે જેવી પૃથ્વી છે આમ ફ્લેટ, એવું જ એક્ઝેક્ટલી નીચે, આપણે જેવી રીતના બધું આઈસ હલવા જેવું હોય ને, તો કેવું હોય લેયર્સ હોય ને, એક લેયર બીજું લેયર ત્રીજું લેયર, એમ જ સમજો કે ઉપરનું લેયર પૃથ્વી છે, એની નીચેનો લેયર ઘનો દધી વાતવલય, એની નીચેનો લેયર ઘન વાતવલય, એની નીચેનો લેયર તન વાતવલય, જેવી પૃથ્વી છે આખી સમજો સાત રાજુ બાય સાત રાજુની છે, સોરી જે પહેલી પૃથ્વી છે એ સાત રાજુ બાય એક રાજુની છે ને આમ લાંબી, તો વાતવલય પણ સાત બાય એક નો છે નીચે એક્ઝેક્ટલી। ખ્યાલ આવ્યો કે
પૃથ્વી
છે એની નીચે ત્રણ વાતવલય છે, એના પછી બીજી પૃથ્વી છે એની નીચે ત્રણ વાતવલય છે, તો છેલ્લો જે તનુ વાતવલય છે એનાથી અને બીજી પૃથ્વીની શરૂઆતમાં વચ્ચે ત્યાં કશું નથી. ના જો એ કશું નથી એટલે તો એ છે દ્રવ્યો છે ત્યાં, કેમ કે ત્યાં સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓ પણ છે, ધર્મ અધર્મ આકાશકાળ બધું જ છે ત્યાં. જે આ બે પૃથ્વી જે નીચે લાલ લાઈન છે, લાલ લાઈન અને એના પછીની બ્લેક લાઈન છે ને નીચે, તો એની વચ્ચે, એની વચ્ચે ત્યાં બધા સૂક્ષ્મ પરમાણુઓ ને બધું જ છે, સ્કંદો પણ છે, પણ એ પૃથ્વી કે વાયુ આકાર એ પ્રમાણે નથી. જ્યાં બધા પૃથ્વી કે વાતવલયો જે છે ને એ બધા સ્થૂળ સ્કંદો છે, પેલા થોડા સૂક્ષ્મ સ્કંદો છે, બસ એટલું એમ સમજો. જે વચ્ચેનો ગેપ છે એમાં પહેલી પૃથ્વી એના વાતવલયો અને પછી બીજી પૃથ્વી એની વચ્ચે, એની વચ્ચેનો જે ચોરસ જે એરિયા છે ને, આ લાલ અને બ્લેક ની વચ્ચેનો એરિયા, એ જાતનું તમે કહી શકો. જેવી રીતના વાદળાઓ છે, તો વાદળા ઇઝ ક્લાઉડ ધ સ્લાઇટલી ડેન્સર એર કમ્પેર્ડ ટુ રેસ્ટ ઓફ ધ સ્કાય. રેસ્ટ ઓફ ધ સ્કાયમાં પણ એર તો છે ને, વાયુ તો બધે જ છે, પણ ઓલા વાદળા ઇઝ સ્લાઇટલી ડેન્સર એટલે આપણને દેખાય છે. એવી જ રીતે વાત અલગ દેખાય છે, કેમ કે સ્લાઇટલી ડેન્સર એર છે ત્યાં, ડેન્સર પૂતગલ પરમાણુ સ્કંદો છે એમ સમજો. એની નીચેના પણ જે પરમાણુ તો છે જ, પણ એ સૂક્ષ્મ પરમાણુ. હા, જેવી રીતના એ વાદળામાં હવા અને પાણી બે મિક્સ છે ને, એવી રીતના ઘનો દધી વાતવલયમાં પણ મિક્સ છે એમ. અને આપણે વાતાવરણમાં ઉપર 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 જતા જઈએ તો ઉપર હવા પાતળી થતી જાય છે એમ આપણે કહીએ ને, તો એમ સમજો કે નીચે ઘન વાતવલય છે, ઉપર તનુ વાતવલય છે. ખરેખર હમણાં આજે આપણે ઉપર જે વાતવલયો નથી, ખરેખર એ વાતવલયો નથી, કેમ કે પૃથ્વીની ઉપર વાતવલય નથી, નીચે વાતવલયો છે. પણ આ પૃથ્વીની ઉપર જે બહુ, આ તો જે આપણે વાત કરીએ છીએ એકાદ કિલોમીટર જેટલી જ હવા છે, એ તો કાંઈ નથી. આ યોજનોની આપણે વાત કરીએ, 20,000 યોજન એટલે કેટલું થયું, ખ્યાલ આવે છે? તો આ કંઈ ઉપર જતા એ વાત વલય નથી, પાતો સમજાવવા માટે. જે બ્લેન્ક વ્હાઇટ સ્પેસ છે ને ઓલમોસ્ટ 5/6 રાજુ, સોરી 6/7 રાજુ, એટલે બહુ લાંબુ ડિસ્ટન્સ છે. અને એમાં બધા સૂક્ષ્મ પરમાણુઓ પડેલા છે, સૂક્ષ્મ જીવો છે, બધું જ છે. પુરાના વાલા મેપ નીકળવા, ઉપર વાલા એક પેજ ઉપર. નંબર 1 હવે જો આ ત્રસ નાડીને સમજી લઈએ, આ ત્રસ નાડી શું છે જરા સમજીએ, બાકી બધું ઈઝી થઈ જશે. આપણે એકદમ વચમાં જોશો જે આખું ત્રણ લોકની રચના છે, તો આમ 7 રાજુ/1 રાજુ સમજો, એ વચ્ચેનો મધ્ય લોક છે, તો વચ્ચે એક રાજુ આમ સામે દેખાય છે અને ડીપ 7 રાજુ છે, બરાબર. હવે એમાં 3 રાજુ અંદર જઈને જે એક રાજુનો એરિયા છે, એકદમ વેરી સેન્ટર ઓફ ધ લોક, 1 રાજુ/1 રાજુ એટલો એક લાંબો આમ આવો બ્લોક જેવું લઈ લો, એક્ઝેક્ટલી આવું 1 રાજુ/1 રાજુ/14 રાજુ, ખ્યાલ આવે ને, એને કહેવાય ત્રસનાડી. 14 કહીએ છીએ પણ ખરેખર 13 રાજુ જ છે, કેમ કે નીચેના એક રાજુમાં કોઈ ત્રસ જીવો નથી, ત્યાં ખાલી નિગોદના જીવો છે. તો 1 રાજુ આડું, 1 રાજુ ઊંડું અને 13 રાજુ ઊંચું, એને કહેવાય ત્રસ નાડી. ત્રસ નાડી એટલે બધા જ ત્રસ જીવો આ ત્રસ નાડીની અંદર જ રહે છે. જેટલા પણ ત્રસ જીવો એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય, પંચેન્દ્રિયની અંદર દેવો, નારકીઓ, મનુષ્યો, અને સંઘની પંચેન્દ્રિય અસંઘની પંચેન્દ્રિય તિર્યંચો એ બધા જ આ ત્રસનાળીની અંદર જ રહે છે. આ ત્રસનાળીની બહાર ફક્ત એકેન્દ્રિય જીવો જ રહે છે. ખ્યાલ આવે ને? હવે જો આપણે જોશું કે આખા લોકમાં ટોટલ એરિયા 343 રાજુ ક્યુબ, ઘન રાજુ કહેવાય, 343 ઘન રાજુ છે. એમાંથી ત્રસનાળીનો એરિયા ઇઝ ઓનલી 14 ઘન રાજુ, કેમ કે 1/1/14. તો બાકીના ઓલમોસ્ટ 330 રાજુમાં ફક્ત એકેન્દ્રિય જીવો જ રહે છે, 329. અને આ 14 રાજુમાં બાકીના બધા જીવો રહે છે. હા, 13 રાજુ. ખ્યાલ આવ્યો ને? એટલે એકેન્દ્રિય જીવોની સંખ્યા કેટલી વધારે હશે કમ્પેર ટુ ત્રસ જીવો. ખ્યાલ આવે છે ને? એકેન્દ્રિય જીવો કેવા છે કે જાણે આપણે બરણીમાં હળદર દબાવી દબાવીને ભરેલી હોય ને, એવી રીતના લોકમાં જીવો દબાવી દબાવીને ભરેલા છે, એમ સમજો. ઠસા ઠસ ભરેલા છે. એટલે એટલા બધા એકેન્દ્રિય જીવો આખા વિશ્વમાં છે. ન થાય. અનંત કાળ પછી અમુક જીવો સિદ્ધ થઈ ગયા તો જીવો ઓછા થાય કે નહીં? જો ઓછા તો થાય, પણ તોય અનંત છે. કેમ કે ક્વોન્ટિટેટિવલી ઓછા તો થયા ને, અમુક સિદ્ધ થયા છે, પણ એ ઓછા પણ તોય અનંત અનંત છે. એટલે નથી ઓછા, એના જેવું જ છે. ખ્યાલ આવે કે ન થાય? ખાલી ક્યારે? ખાલી ન થાય. ખાલી ના. જો આપનો પ્રશ્ન છે કે જેવી રીતના લોકની આજુબાજુ વાત વલયો છે તો એનું એન્ડિંગ આવ્યું ને, કે ડીમાર્કેશન આવ્યું, તો વચમાં ત્રસનાળીનું કઈ એન્ડિંગ કે એવું કઈ ડીમાર્કેશન છે કે નહીં? તો નથી. જો મધ્ય લોકમાં જે દ્વીપ સમુદ્રો છે, તો દ્વીપ સમુદ્રમાં છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એ ભૈયા તીસરા ચાર્ટ નીકળવા, તો તીસરા વાળા જો આપણે નીકળવા ને બીજું. ના, એવું કોઈ વાત વલયો નથી જે ત્રસનાળીને, હા, જસ્ટ ઇટ ગોઝ ઇન ટુ સ્પેસ, એટલે લોકાકાશમાં વિલીન થઈ જાય એમ. જો આ ત્રસનાળીનો મેપ છે, જે મધ્ય લોકમાં ઉપરથી ટોપ વ્યૂ જોઈએ તો ત્રસનાળી આવી દેખાય, બરાબર, સ્ક્વેર. હવે એમાં છેલ્લો દ્વીપ છે સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એની આજુબાજુ જે ચાર ખૂણા છે ને, એને ચતુષ્કોણ ભૂમિ કહેવાય છે. આ બ્લુ છે ને, એની અંદરનો જે ભૂમિ છે એને સ્વયંભૂ રમણ દ્વીપ કહેવાય. તો છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ દ્વીપ, એના પછી સ્વયંભૂ રમણ સમુદ્ર, એના પછી ચતુષ્કોણ ભૂમિ જે ચાર ખૂણામાં છે એ, અને બસ એના પછી બાકીની પૃથ્વી. ધેર ઇઝ નો ડિમાર્કેશન એઝ સચ. એ બાકીની પૃથ્વીમાં કઈ જ નથી, ત્યાં એકેન્દ્રિયો છે. હા, પણ એ બધા એકેન્દ્રિયો સૂક્ષ્મ એકેન્દ્રિયો છે. એટલે હા, એમાં કોઈ હવે એવું પૃથ્વી પર ત્યાં કંઈ જંગલ હોય કે એવું કંઈ નથી, બસ એ પૃથ્વી છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હા, રહે છે ને. એ જે પૃથ્વી જે છે, એ આઠ પૃથ્વીઓ જે છે, એ પૃથ્વી પોતે એકેન્દ્રિય કાયનું શરીર છે. એટલે ત્યાં એકેન્દ્રિય જીવો પણ છે ને અંદર. હા, પૃથ્વી કઈ એકેન્દ્રિય જીવો, એમાં પણ એકેન્દ્રિય, એમાં પણ એકેન્દ્રિય તો બધે જ છે. હા, એકેન્દ્રિય તો ત્રસનાળીની અંદર બી છે ને બહાર બી છે, બધે જ છે. પણ ત્રસનાળીની બહાર ત્રસ જીવો નથી. આટલું ક્લિયર થયું? ઓકે, હવે જો આપણે પાછું સાત પૃથ્વી આપણે જોઈ, સાતે પૃથ્વીની નીચે વાત વલયો આપણે જોઈ, હવે એનીથી થોડું આગળ વધીએ છે. હવે આ સાત પૃથ્વીની અંદર નારકીઓના બિલ છે. બિલ એટલે કે નારકીઓને ઉત્પત્તિ થવાના સ્થાન. એ બિલ કેવા છે કે જેવી રીતના આ સમજો જમીનની અંદર કોઈ પોલો ભાગ હોય, કોઈ એર ગેપ હોય, એ એર ગેપને જ બિલ કહેવાય છે. તો ભૈયા આપ વાપસ પહેલી વાલી સ્લાઇડ નીકાળો, નહીં દૂસરી વાત, હા સોરી, પહેલી વાત, હા એ વાત. તો આપણે જોયું તો સાત પૃથ્વીમાં સૌથી પહેલી પૃથ્વી જે છે એના ત્રણ ભાગ છે. ઉપરનો ખર ભાગ, પછી પંક ભાગ અને પછી અબહુલ ભાગ. ખર ભાગ છે 16,000 યોજનો, એના પછી પંક ભાગ છે 84,000 યોજનો, અને એના પછી અબહુલ ભાગ છે 80,000 યોજન. થિકનેસ બરાબર. આમાં જે 80,000 યોજન જે થીક છે છેલ્લો અબહુલ ભાગ, એ નારકીઓના ઉત્પત્તિ થવાની ભૂમિ છે. એટલે કે એ ભૂમિની અંદર, એ ભૂમિની અંદર એર બબલ સમજો કંઈક હોય, એ એર બબલની અંદર નારકીઓ ઉત્પન્ન થાય છે. પણ ધીઝ બબલ્સ આર વેરી વેરી બિગ ઇન સાઇઝ. એક એક બિલ જે છે એ એક એક બિલ અસંખ્યાત યોજનો લાંબા અને ઊંચા છે. ખ્યાલ આવે છે કે જો આ પહેલી પૃથ્વી જે છે ને એમાં 80,000 જે લખ્યું છે, એ 80,000 યોજનની અંદર એમાં જુદા જુદા પટલો છે. પટલ એટલે લેયર્સ. જેવી રીતના એમ સમજો કે આપણે બધા ભૂમિ પર રહીએ છીએ, તો અહીંયા ભૂમિ ઉપર આપણે બધા એક લેવલમાં રહીએ છીએ બરાબર. પણ હવે કોઈ બિલ્ડિંગની અંદર આપણે રહેતા હોઈએ તો કોઈ ફર્સ્ટ ફ્લોર પર રહે છે, કોઈ સેકન્ડ ફ્લોર પર, કોઈ થર્ડ ફ્લોર પર, એવી રીતના લેયર્સમાં આપણે રહીએ છીએ ને. એવી જ રીતે નારકીઓ આ ભૂમિની અંદર એમના ઉત્પન્ન થવાના લેયર્સ છે, કે ફર્સ્ટ લેયરમાં ઉત્પન્ન થયો, સેકન્ડ લેયરમાં, થર્ડ લેયરમાં, એને પટલો કહેવાય છે. ખ્યાલ આવે છે? એવા ઘણા પટલો છે. અહીંયા થોડા રાઈટ સાઈડ હતા નિકાલના ઉપર, જો ત્યાં 30,00,000 બિલ છે અને 13 પટલો છે. પહેલી રત્નપ્રભા પૃથ્વી, એનું બીજું નામ છે ધમ્મા, એના ઉપર 13 પટલો છે, 13 ડિફરન્ટ લેયર્સ, અને બધું મળીને ત્યાં 30,00,000 બિલ છે. બિલ એટલે 30,00,000 જુદા જુદા ઉત્પત્તિ થવાના સ્થાન. હવે સમજો, એક બિલ જે છે ઇટ ઇઝ કમ્પ્લીટલી એન્ક્લોઝ ઇનસાઇડ ધ ભૂમિ, અને બીજું બિલ અહીંયા છે ઇટ ઇઝ ઓલ્સો એન્ક્લોઝ ઇનસાઇડ ધ ભૂમિ. વચમાં શું છે કે વચમાં એ પૃથ્વી જ છે. ખ્યાલ આવે ને? તો વન કેનોટ ગો ફ્રોમ વન બિલ ટુ ધી અધર બિલ. સમજાય છે કે એક બિલમાંથી બીજા બિલમાં જઈ ન શકાય? અચ્છા, કોઈ એક દિશામાં ચાલતું જાય ચાલતું જાય બિલના એન્ડ સુધી તો શું આવે? કઈ નહીં, જેવી ભૂમિ નીચે છે એવી આમ દિવાલ આવી જાય મોટી. સમજાય છે કે? એટલે એ બિલનો એન્ડ આવી ગયો, બસ એવું જ છે ત્યાં. સમજાય? તો જો આ 13 જુદા જુદા પટલમાં 30,000 બિલ છે, હવે એક કોઈ પટલ તમે લઈ લો તો એ પટલની અંદર એ બિલોનું એકદમ રેગ્યુલર અરેન્જમેન્ટ છે પાછું, કે વચમાં એક બિલ છે, પછી એની દિશાઓમાં છે, વિદિશાઓમાં છે, રેન્ડમલી છે. એવી રીતના વચમાંથી લઈને ત્રસ, આ જે ત્રસ નાળી છે ને એના એન્ડ સુધી એ બધા બિલો ફેલાયેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી રીતના એ બધા બિલો છવાયેલા છે. એવી જ રીતે પછી બીજા લેયરમાં પાછા બિલો છે, ત્રીજા લેયરમાં પાછા બિલો છે, એમ કરીને 13 જુદા જુદા લેયર્સમાં બધા બિલ છે. પહેલી નરકની જ વાત કરું છું, હા, રત્નપ્રભા, એમાં 30,00,000 બિલ બરાબર. હવે આગળ જો બીજી નરકમાં, એનું નામ છે શર્કરા પ્રભા, અથવા બીજું નામ છે વંશા, એમાં 11 પટલ અને 25,00,000 બિલ. પછી ત્રીજી નરક વાલુકા પ્રભા, એનું નામ છે મેઘા, એમાં 9 પટલો અને 15,00,000 બિલ. પછી ચોથી નરક પંક પ્રભા, એનું નામ છે અંજના, એમાં 7 પટલો, 10,00,000 બિલ. એના પછી ધૂમ પ્રભા, એનું બીજું નામ છે અરિષ્ટા, એમાં 5 લેયર્સ છે અને એમાં ટોટલ બિલ 3,00,000. પછી છઠ્ઠી ભૂમિ, એનું નામ છે તમ પ્રભા, એનું બીજું નામ છે મધુવી, એમાં છે 3 પટલો અને ટોટલ 99,995 બિલ, 1,00,000માં 5 ઓછા. અને છેલ્લા 5 બિલ જે છે એ 7મી ભૂમિમાં છે, એનું નામ છે મહાતમ પ્રભા અથવા માધુરી, એમાં એક જ પટલ છે, બધી 5 બિલ એકબીજાની આજુબાજુ આમ લેયરમાં ફેલાયેલા છે. બધું મળીને ટોટલ 84,00,000 બિલો થાય છે. બધું એડ કરીએ આપણે તો ટોટલ 84,00,000 બિલ થાય છે. આ બધું ત્રસ નાળીના એક રાજુની અંદર જ છે, એની બહાર કઈ નથી. આ બધી અરેન્જમેન્ટ એક રાજુમાં છે. ખ્યાલ આવે છે? હા હા, એના જેવું સમજો અંદર. હા, એ પંક પ્રભા, ધૂમ પ્રભા, એનું નામ એવી રીતના પડ્યા, તમ પ્રભા, મહાતમ પ્રભા, એ બધી પૃથ્વીઓમાં ખૂબ અંધકાર છે એમ. શું કહો છો? જો એક રાજ્યોમાં અસંખ્યાત અસંખ્યાત યોજનો આવે છે, અને આ બિલો જે છે એ ઘણા બિલો સંખ્યાત યોજનના છે, ઘણા અસંખ્યાતના છે, એટલે બિલો બહુ મોટા છે. આપણું જંબુદ્વીપ 1 લાખ યોજન જ છે, બરાબર, આખું જંબુદ્વીપ, અને આખું અઢી દ્વીપ મળીને 45 લાખ યોજન જ છે. તો એ કાઉન્ટેબલ છે ને, એ સંખ્યા કાઉન્ટેબલ છે. આપણે નીચે જ જઈએ અને નીચે જે પહેલું બિલ હશે એ બિલ અઢી દ્વીપથી મોટું હશે, એટલે અઢી દ્વીપની સાઈઝનું હશે. ખ્યાલ આવે છે? જે મને એટલું યાદ છે મારા ખ્યાલથી, જે 7મી નરક છે, એ 7મી નરકનું જે વચ્ચેનું બિલ છે એ 45 લાખ યોજનનું છે. હા, એટલે આ બધા બિલોની સાઈઝ બહુ જ મોટી છે. એટલે એવું બને નહીં કે કોઈ એક દિશામાં ચાલતું ચાલતું જાય ને વોલ હાલી જાય. ખ્યાલ આવે? આ તો હું ખાલી એમ કહેતો હતો. પણ આવડા મોટા બિલમાં તમે, ઇટ ઇઝ અ વર્લ્ડ ઇન ઇટ સેલ્ફ, સમજાય છે? એટલા મોટા બિલો છે. પણ આપણી પાસે એક રાજુની જગ્યા છે ને, ત્રસ નાડીમાં તો એક રાજુની જગ્યા છે. વચ્ચેનું ખાલી 45 લાખ યોજના, તેની બાજુમાં જે બીજા બિલો છે. ખ્યાલ આવે? હા, ચંદ્રેશભાઈ કઈ ક્વેશ્ચન છે? હા, જો આ આટલું સમજાયું બિલોની રચના કેવી રીતના છે, તો જો આપણે હવે બીજું સૂત્ર વાંચીએ છીએ, એનું જ વર્ણન અહીંયા બીજા સૂત્રમાં આવે છે. ભાઈ, શાસ્ત્રોજી નીકળતા, જો 7 પૃથ્વીઓમાં બિલોની સંખ્યા, આપણે પહેલું સૂત્ર ફરીથી એકવાર વાંચીએ. રત્નપ્રભા, શર્કરા પ્રભા, સોરી, રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમો, મહાતમઃ, પ્રભા, ભૂમયો, ઘનાંબુ, વાતા, આકાશ, પ્રતિષ્ઠા, સપ્તા, અધો, અધમ. બરાબર, કે 7 પૃથ્વીના નામ કીધા, એની પછી વાત વાલયો છે, અને એના પછી નીચે આકાશ છે. હવે જો 7 પૃથ્વીઓમાં બિલોની સંખ્યા, તાસુ ત્રિંશત, એટલે 30, ત્રિંશત, પંચવિંશતિ, એટલે 25, પછી પંચદશ, 15, પછી દસ, બરાબર, પછી દશ, પછી પંચોન એક શત સહસ્ત્રાણી, 10, પછી આ 3 જે છે એ ઓલાને જોડતો જ ખાલી શબ્દ છે. તો પંચ ઊન એટલે ઓછું, પંચ ઊન એક શત સહસ્ત્રાણી, શત સહસ્ત્ર એટલે 1 લાખ, શત એટલે 100, સહસ્ત્ર એટલે 1000, મળીને થયું 1 લાખ. પંચ ઊન એટલે 99,995, બરાબર. અને પંચ એવ યથાક્રમમ, આ 7 પૃથ્વીઓ છે એની અંદર 30 લાખ, 25 લાખ, 15 લાખ, 10 લાખ, પછી 3 લાખ, અને 1 લાખમાં 5 ઓછા, અને છેલ્લામાં ખાલી 5, એમ કરીને બિલોની સંખ્યા છે. 10, 3, અચ્છા, હવે 10 પછી 3 એ થયું, એ મારું મિસ થયું ને, ફરીથી 30, પછી પંચવિંશતિ, પંચદશ, પછી 10, પછી 3, પછી પંચ ઊન એક શત સહસ્ત્ર, બરાબર, અને છેલ્લું 5. તો જો અર્થ, તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલામાં 30 લાખ, બીજામાં 25 લાખ, ત્રીજામાં 15 લાખ, ચોથામાં 10 લાખ, પાંચમામાં 3 લાખ, છઠ્ઠામાં 1 લાખમાં 5 ઓછા, એટલે કે 99,995, અને 7મીમાં 5, એ નરકોના બિલો છે. આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન, ખ્યાલ આપણે જે ઢોલ હોય એ ઢોલમાં વચ્ચેનો ભાગ કેવો હોય, પોલો હોય, અને આજુબાજુથી બધેથી દિવાલ હોય, એવી રીતના જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન છે. અને કુલ 84 લાખ નરક વાસા એટલે કે બીલો છે. જો 30 + 25 = 55, 55 ને 15 એડ કરીએ તો 70, 70 + 10 = 80, 80 + 3 = 83, અને છેલ્લા બે મળીને 1 લાખ, એમ 84 લાખ ટોટલ બિલ થાય છે. જો આ નરકોની આપણે જે વાતો કરી રહ્યા છીએ, આમ બધું ઇમેજિનરી લાગે ને કે આ બધું કોણે જોયું, ખરેખર છે કે નથી, તો ઘણા લોકો એમ માને કે ના ના કંઈ છે જ નહીં, જે મને દેખાય છે ને સામે એ છે. અહીંયા મનુષ્યને તિર્યંસ તો દેખાય છે, દેવો દેખાતા નથી, તો દેવો બી નથી, ખાલી મનુષ્યને તિર્યંસ જ છે. એક ઇન્દ્રિયો પણ કોણે જોયા એવું છે ને, જે જીવો દેખાય છે એ છે. પાણીમાં જીવ કોણે જોયા, બટેટામાં કોણે જોયા? એટલે જો એક વસ્તુ છે કે પહેલા સર્વજ્ઞ ભગવાન જે માનવું પડે તો ઓલા બધા પર વિશ્વાસ આવે, નહીં તો આપણે કોઈ એક્સપેરિમેન્ટ એને પ્રૂવ નહીં કરી શકીએ ક્યારે પણ, કેમ કે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ એવા કેપેબલ જ નથી કે જે આ વસ્તુઓને પ્રૂવ કરી શકે. ખ્યાલ આવે ને? લોજિકથી આપણે વિચાર કરી શકીએ, તો જે અહીંયા લોજિક બતાવે છે એ પણ છે. સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટથી ખાલી પૂતગલ જ મપાય છે, જીવોને કેવી રીતના મપાય? કાલે બીજું આવશે, થિયરીઝ બદલાયા કરે છે. અને જો સાયન્સ છે, એ સાયન્સ તો જીવની શક્તિ જાણવાની છે, જીવનું કાર્ય જે જાણવું દેખવું, જાણવાને સાયન્સ કેવી રીતના મેજર કરે? ખ્યાલ આવે છે ને? સાયન્સ કોઈક તો ઇમ્પલ્સને, કોઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલને, હા, કે કોઈ વિઝિબલ ક્યુઝને એને મેજર કરી શકે. આ તો બધા પૂતગલના લક્ષણો છે. જે જીવના લક્ષણ છે એને જીવના જ્ઞાનથી અથવા એને લોજિક તર્કાદીથી જ પકડી શકાય છે. તો જો અહીંયા એ તર્ક આપે છે આપણને કે વિજ્ઞાન આમ તો વિપરીત જ્ઞાનીઓએ જ બનાવેલું છે, બાકી અમે પોતે PhD કરેલું છે એને ત્યાં રિસર્ચ એન્વાયરમેન્ટ કેવું હોય ને અમને ખબર છે. ખરેખર શું થતું હોય કે એમને પ્રોફેસર્સને બી જ્યાં ફંડિંગ મળે એ વસ્તુ કર્યા કરે, અને જેટલા રિસર્ચ વધારે પેપર પબ્લિશ થાય એટલું પબ્લિશ કરે. એમની લક્ષ્મી શું, જે પ્રોફેસર છે એની લક્ષ્મી, એને અર્નિંગ શું કે ભાઈ મેં આટલા પેપર પબ્લિશ કર્યા એટલે દીધે રાખે, એ સરળ ભાષામાં. ખ્યાલ આવે ને? એટલે અમુક વસ્તુમાં છે ને એ કંઈ ફાઇન્ડિંગ જેવી કંઈ કોર ફાઇન્ડિંગ હોય પણ નહીં, પણ હા અમુક વસ્તુ તો શું છે, હા મને આ દેખાયું ને એટલે પબ્લિશ કરી નાખે, અને ઘણા કામ એવા અધૂરા જ રહી જાય. હા એટલે આવા સાયન્ટિફિક વસ્તુ તો ઘણી બધી છે, એનો અંત નથી ડિસ્કશન. જેમને ચર્ચા કરવી હોય ને અલગથી આવજો. આ જે બિગ બેંગ થિયરી ને આ થિયરી તે થિયરી, કોઈનામાં કાંઈ લોજિક નથી, કેમ કે એમના જે સાયન્ટિફિક એવિડન્સ છે ને એમાં પણ કાંઈ દમ નથી. એ તમે એમાં જાઓ તો તમને ખબર પડે કે ભાઈ એ તો ખાલી એક બે સ્પેક્ટ્રમના આધારે એમણે ખાલી ટોકી બેસાડેલું છે. ખ્યાલ આવે ને? ચલો એની ચર્ચા નથી કરવી. અહીંયા વાત શેની કરવી છે કે આ જે જીવોના રહેવાના સ્થાન જે છે, એ જીવોના રહેવાના સ્થાન તમે લોજિકલી જ્ઞાનના તર્કના આધારે જ એને પ્રૂવ કરી શકો છો. તો અહીંયા એવો તર્ક આપે છે કે નરક જેવી જગ્યા પહેલા છે. ખ્યાલ આવે? જો વાંચે, કેટલાક જીવો મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિ એ બે ગતિ જ માને છે, કેમ કે તેઓ તે પ્રકારના જે જીવો દેખે છે, જે દેખાય એને માને. તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં તીવ્ર દુઃખ એ જ નરક ગતિ છે. કોઈને ખૂબ રોગ થયો હોય, અહીંયા મનુષ્ય ભાવમાં જ ખૂબ રોગ હોય, ખૂબ ગરીબી હોય, બહુ પીડાતો હોય, એટલે એમ કહી દે કે જાણે આ નરક સમાન જ છે એના માટે. પણ એવું નથી. ખરેખર નરક જ એવી કોઈ જગ્યા છે જ્યાં જીવો આનાથી વધારે દુઃખ ભોગવી રહ્યા છે. ખ્યાલ આવે? જો એમ સમજો કે એક આપણે મનુષ્ય ગતિમાં જે જીવો છે એ જીવોને સંયોગોનું સુખ દુઃખનો એક તારતમ્યતા છે ને, લેવલ છે, કે કોઈક જીવોને સંયોગોની અત્યંત તીવ્રતા છે. સમજો પૈસામાં પૈસાવાળો જે કોઈ વ્યક્તિ હોય, અંબાણી હોય કે બિલ ગેટ્સ હોય કે જે લેવું હોય લઈ લે, સૌથી પૈસાવાળો એને એક બાજુ રાખો, અને એક બાજુ ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય જેની પાસે કાંઈ સંયોગો નથી, પહેરવા માટે કપડું બી ન હોય ફાટેલું, અને ખાવા પીવાની વ્યવસ્થા ન હોય, શરીરમાં રોગ હોય, બધું જ હોય, તો પણ એનું રેન્જ આટલી જ છે ને. ખ્યાલ આવે ને? મનુષ્યના સંયોગોની રેન્જ આટલી જ છે. હવે આ રેન્જની બહાર કંઈ છે કે નહીં, એ મારો પ્રશ્ન છે. કે આજે ગરીબમાં ગરીબ જે મનુષ્ય અહીંયા દેખાય છે, તો એનાથી પણ ખરાબ સંયોગો કોઈને ક્યાંય હોઈ શકે કે નહીં? તો હોય છે, અને એ જગ્યા નરક છે. અને અમીરમાં અમીર વ્યક્તિ જે અહીંયા છે એના જેટલા સંયોગો છે, તો એનાથી વધારે પણ કોઈના હોઈ શકે કે નહીં? તો છે. તો ત્યાં દેવો છે. જે અહીંયા ચક્રવર્તીને પકડી લો, અમીરમાં અમીર વ્યક્તિ જે અંબાણી કરતા બી ચક્રવર્તી તો વધારે વૈભવવાન થરા કે નહીં? તો એ ચક્રવર્તીના જેટલા સંયોગો છે ને, એનાથી વધારે સંયોગો ત્યાંના દાસ દેવ જે હોય ને દેવગતિમાં, ઇન્દ્રના જે સૌથી તુચ્છ દેવ હોય છે, દાસ હોય, એ દાસ દેવોના ગળાના માળાનો એક મોતી એટલો કિંમતી છે કે ચક્રવર્તીનો આખો વૈભવ હોય છે ને તો એ ન આવે, એટલો કિંમતી છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જેટલી રેન્જ આપણે જોઈ રહ્યા છે એટલી જ રેન્જ નથી, એની પાર પણ કંઈક છે જે દેખાતું નથી પણ લોજિકલી છે. તો કેવી રીતના સિદ્ધ થાય છે એની વાત કરીએ છીએ. મનુષ્યને તીવ્ર, એમાં તીવ્ર દુઃખ છે તે જ નરક ગતિ છે, બીજી કોઈ નરક ગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે, કેમ કે મનુષ્યને તીવ્ર ગતિથી જુદી એવી એક નરક ગતિ તે જીવના અશુભ ભાવનું ફળ છે. તેના હોવાપણાની સાબિતી નીચે મુજબ છે. આપણને જો અમુક લોજિક આપે છે, વાંચી જોઈએ પટાકથી. હા, થોડું ઉપર લઈને આવીએ. નરક ગતિની સાબિતી. જે જીવ મહા આકરા ભૂંડા દુષ્કૃત્યો કરે છે, જે અહીંયા સમજો કોઈ બહુ આકરા દુષ્કૃત્ય કર્યા હોય, અને પાપ કાર્યો કરતી વખતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની તેને ધીરજ રાખતો નથી, તથા પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિ એકાગ્ર થાય છે, દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે. જેવી રીતના ટેરરિસ્ટ આદિ હોય, હા, તો ઘણા લોકોને મારી નાખે, અથવા કસાય આદિ હોય છે, ઘણા પ્રાણીઓને મારી નાખે. શેના માટે મારી નાખે છે? કે બસ મારે ખાવા પીવાની વ્યવસ્થા થાય છે. પેલા જીવને શું દુઃખ થાય છે, સુખ થાય છે, એની કોઈ એને ચિંતા નથી. અથવા ઈદ આદિ મનાવે છે તો એ બકરીઓને એમને એમને મારી નાખે છે. શેના માટે? કે એનાથી મારી માન્યતા સજાય છે. પેલાને શું દુઃખ થાય છે એનો કોઈ વિચાર કરતા નથી. તો આ જે પ્રકારના જે ક્રૂર પરિણામ વાળા જીવો છે, તે જીવને તેવા ક્રૂર પરિણામના ફળરૂપ આકરા વિનાના અનંત ભોગ, અનંત અગવડતા ભોગવવાના સ્થાન આ અધોલોકમાં છે, તેને નરક ગતિ કહેવાય છે. હવે સમજો, આપણને પ્રત્યક્ષ દેખાય છે ને, અહીંયા જ, અહીંયા જ પ્રત્યક્ષ દેખાય છે કે પેલા કસાઈઓ ઘણા જીવોને મારી નાખે છે, પણ એને આપણી સરકાર તરફથી કોઈ કોઈ દોષ કે કોઈ સજા નથી. કોઈ સજા છે એમને? કોઈ જ સજા નથી, કેમ કે એમને અપરાધ બી નથી માનવામાં આવતો. તો એમના એ દુષ્કૃત્યનું ફળ એમને ક્યાં મળે? હા, હવે બીજું કે એવા ઘણા જીવો જોવામાં આવે છે જે આખી જિંદગી કપટના, ચોરીના, ક્રૂર પરિણામો કરે છે, અને અહીંયા તો એમને ખૂબ સાહેબી દેખાય છે, ખૂબ સંયોગો વ્યવસ્થિત દેખાય છે. હા, જે પણ કહો, આમ ટેરરિસ્ટ આદિ જે બધા હોય કે ડોન આદિ હોય, તો અહીંયા એમને બધી સાહેબી દેખાય છે. તો એમણે જે ક્રૂર પરિણામ, ખરાબ પરિણામ કરે એના ફળ ક્યાં મળે? અથવા ઘણા જીવો એવા પણ દેખાય છે કે અહીંયા તો ખૂબ ગરીબ આદિ હોય પણ એમણે ખૂબ શુભ ભાવ કર્યા હોય, જેટલું બચે એટલું દાન કરી દે, કોઈને કોઈની સેવા ચાકરી કરે, કોઈનું ધ્યાન રાખે, કોઈના પ્રાણ બચાવે, ખાવા પીવાની વ્યવસ્થા કરે, કોઈની દવા આદિની વ્યવસ્થા કરે, સ્થૂળ શુભ ભાવ પણ એને કર્યા છે ને, અને અહીંયા તો ગરીબ દેખાય છે, તો એના એને ફળ ક્યાં મળે? તો આ જે મનુષ્ય ગતિમાં કરેલા જે દુઃખ, પાપ કે પુણ્ય ભાવો છે, એને મળવા, એના ફળ મળવાનું કોઈક સ્થાન હોવું જોઈએ કે એની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ? તો એ નરક ગતિ અને દેવ ગતિ છે. હા, એવું છે ને. હવે તિર્યંજ ગતિમાં પણ જે ક્રૂર પ્રાણીઓ છે, તો કેટલા હરણ આદિને ખાઈ લે છે, પણ હવે એને એનું ફળ ક્યાં મળે? તો એવી કોઈ જગ્યા હોવી જોઈએ કે જ્યાં એને એના દુષ્કૃત્યનું ફળ મળે. તો એ નરક ગતિ છે. જો આગળ એવા ક્રૂર પ્રાણી છે ને, સિંહ જેવા જ છે. હા, જો એ ખાલી નોનવેજ ની વાત નહીં, નોનવેજ ખાય છે, દારૂ પીએ છે, મધ આદિ ખાય છે, આ બધા ક્રૂર જીવો છે. સપ્ત વ્યસન જે કરે છે, આઠ મૂળગુણને પાળતા નથી, આ તો જૈન નામધારી બી નથી. થોડું કડક લાગે પણ આજની તારીખમાં જે કોઈ દારૂ આદિ પીએ છે, મધ ખાય છે, એ પણ જૈન નથી. નોનવેજ ખાય છે તો નથી, કાંદા બટેટા ખાય તો એ પણ જૈન નથી. કેમ કે ત્યાં એટલા જીવોનો ઘાત થાય છે ને, જો આપણી એની કરુણા આવે નહીં તો ભલે ને જૈન કુળમાં ઉત્પન્ન થયા હોય પણ એ નામધારી પણ જૈન નથી, જો એને હૃદયમાંથી કોમળતા ન હોય તો. હા, જો એક સમજી લઈએ કે જે નિગોદના જીવ છે, નિગોદ કોને કહેવાય, કોઈ એક શરીરમાં એટલે કે એક સેલમાં અનંત જીવો રહે એટલે નિગોદ કહેવાય છે. બાકી વનસ્પતિ કાયમાં એક સેલમાં એક જીવ રહે છે. જેવી રીતે આપણે કોઈ સાદી વનસ્પતિ લઈએ, સફરજન અથવા દૂધી, જે શાક આદિ આપણે ખાતા હોય, ટીંડોળા આદિ બધું, અને એને તમે ડાયસેક્શન કરો અને એનો એક સેલ જુઓ, જે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ને, એ એક સેલની અંદર એક જીવ હોય, તો એવી વનસ્પતિઓ આપણે ખાઈએ છીએ. ખાઈ શકાય એવું નથી કહેતો કે ખાવી જોઈએ એમ નથી કહેતો, કેમ કે એમાં પણ જીવોનો ઘાત તો છે જ, એટલે બને એટલું એનાથી બી બચવું જોઈએ, પણ તો પણ એવી વસ્તુ આપણે જૈન તરીકે ખાઈએ છીએ. પણ જેમાં એ ડાયસેક્શન કરો ને એક સેલ દેખાય ને, એની અંદર અનંતા જીવો છે, એને અનંત કાય કહેવાય છે, એને નિગોદ કહેવાય. તો જેટલા રૂટ્સ છે અથવા અમુક વસ્તુ જે રૂટ્સ નથી પણ તોય એ આપણે નથી ખાતા, જે બહુબીજ કહેવાય, તો એ બધામાં એક એક શરીરમાં એટલે એક સેલમાં અનંત અનંત જીવો છે. હવે એ વસ્તુ આપણે ખાઈએ ને ત્યાં અનંત જીવોનો ઘાત થાય છે, જો આપણને કરુણાભાવ ન આવે તો. જૈનનું મૂળ શું છે કે એક જીવને બીજા જીવ પ્રત્યે કરુણા આવવી જોઈએ. ખ્યાલ આવે છે? આ જે નિગોદના જીવો છે, એ નિગોદના જીવો નિરંતર ત્યાં જન્મે મરે છે અને આપણા સ્વાદના કારણે એટલા જીવોનો ઘાત થવાનો છે, એને નિગોદ કહેવાય. ખ્યાલ આવે છે? એવી જ રીતે જે માંસ સંજ્ઞા જે છે, જેને મીટ કહેવાય, તો બે ઇન્દ્રિયથી લઈને જે ઈયળ આદિ, કીડી મકોડા અથવા પેલા સી, શું કહેવાય, સી ફૂડ બધા, શેલ્સ અને શંખલા છીપ આદિ બધું, એ બધા મીટ માંસ સંજ્ઞાવાળા છે, અને જ્યાં જ્યાં માંસ છે ત્યાં ત્યાં નિગોદ છે, એટલે એક એક સેલમાં અનંત અનંત જીવો છે. ખ્યાલ આવે ને? આ સમજો, તમે આપણું શરીર ખોલો અંદર અને જે બ્લડ, પસ, માંસપેશીઓ એટલે શું કહેવાય, મસલ્સ અથવા નર્વ્સ, આ બધામાં એક 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 સેલમાં અનંત અનંત જીવો છે, તો બધા નિગોદના જીવો છે. હું એક જીવ છું એ જુદો, ત્રસ્કાય પણ છે ઘણા, અંદર બેક્ટેરિયા આદિ પણ ઘણા છે, એ બધા જુદા, અને નિગોદના છે એ જુદા, અને એના સિવાય હું જે આ શરીરનો અધિષ્ઠાતા જીવ છું એ જુદો. એટલે આ શરીરમાં આ એક જ જીવ નથી, અનંતા જીવો ભરેલા છે. ખ્યાલ આવે છે? એટલે આ શરીરને કોઈ મારીને ખાય તો એને ખાલી મારા ઘાતનો દોષ નથી લાગતો, એને બીજા અનંતા જીવોના ઘાતનો દોષ લાગે છે. એટલે માંસ ખાવું પણ આપણે જૈન પ્રમાણે વર્જિત છે, ના ખાવું, પ્રોહિબિટેડ. ખ્યાલ આવે? કેમ કે એક વસ્તુ ખાતા ત્યાં એક જીવનો ઘાત નથી, અનંતા જીવોનો ઘાત છે. સેમ વિથ હની. હનીમાં આપણને શું લાગે કે હવે તો નવી ટેકનિક્સ આવી ગઈ કે એલા હની બીજને મારતા નથી, હનીને એમ જ કાઢી લે ગ્રેવિટીથી કે એમ કાંઈ, એ કાઢી પણ લે તો પણ એ હનીના એક એક ડ્રોપમાં અનંત અનંત જીવો છે. એનું શું ખ્યાલ આવે છે? એટલે આ બધી જ વસ્તુ ખાવા યોગ્ય નથી. ચાલો આપણે ફરીથી આવી જઈએ. બટેટા એ બટેટા, જમીનની નીચે ઉગે કે ઉપર ઉગે, જો એક વસ્તુ સમજીએ, આ બધાને સમજવાની ખૂબ જરૂરત છે. આપણે જે એક સાધારણ ક્યારેક નોન જૈન વ્યક્તિને સમજાવીએ ને કે ભાઈ તમે ન ખાવ એનું કારણ શું, સમજો હું ક્યાંય બહારગામ જાઉં, આઉટ ઓફ ઇન્ડિયા કે ક્યાંય જાઉં, અને એને મારે સમજાવ્યું કે ભાઈ તમે કાંદા બટેટા કેમ ન ખાવ, તો હું એને સાધારણ રીતે એમ જ સમજાવું કે ભાઈ આપણે કાંદા બટેટા ખાવા હોય ને તો એ રૂટ્સ કાઢવા માટે આખા પ્લાન્ટને મારવું પડે, આમ ખેંચીને તમે કાઢી લો, એટલે બિચારા એ મરી જાય, વનસ્પતિ મરી જાય, એટલે અમે ન ખાઈએ. આ એક સાધારણ રીતે અજૈનને સમજાવવાની પદ્ધતિ છે. બાકી ખરેખર જૈનોમાં આ પદ્ધતિ તો બહુ સ્થૂળ છે. બાકી જમીનની અંદર ઉગે છે કે બહાર ઉગે છે એટલે આપણે નથી ખાતા એવું નથી, ખ્યાલ આવે ને? જે રૂટ વેજીટેબલ જમીનની અંદર ઉગે છે એટલે ના ખવાય, અને જે બહાર ઉગે છે બધું ખવાય, એવી પરિભાષા જ નથી. પરિભાષા એવી છે કે જ્યાં એક શરીરમાં અનંત જીવો છે એ વસ્તુ ના ખવાય, ખ્યાલ આવે? આપણે મૂંગફળી હોય ને, શિંગદાણા શું કામ ખાય? એ તો જમીનની અંદર ઉગે. પછી ત્યાં લોકો આપણું મજાક ઉડાવે કે ના ના, એને તો કહો બહારનું લેયર હોય ને, શું કહેવાય, ફોતરું હોય એટલે ખવાય. એવું નથી, જો એ જમીનની અંદર ઉગે છે પણ તો એ અનંત કાય નથી એટલે ખવાય છે, ખ્યાલ આવે? હા, જે અનગ્રોન વેજીટેબલ છે ને, જે વેજીટેબલ હજી પૂરા ગ્રો નથી થયા. જો આપણે શાસ્ત્રની પરિભાષા તમને કહું છું, કોઈ પણ શાક તમે લો અને એને આમ હાથેથી આમ બે ટુકડા કરો, આમ તોડી નાખો, અને જો એના સમાન સમ લેયર ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે એકદમ ફ્લેટ તૂટે, તો એમાં નિગોદના જીવો છે, ખ્યાલ આવે? અને જે આપણે ફૂલ્લી ગ્રોન કાકડી હોય અને એને તમે આમ હાથેથી તોડો, તો આમ સીધી ન તૂટે, આમ આડી આડી કેળી તૂટે, એ તો એમાં નિગોદના જીવો નથી. આ આપણા શાસ્ત્રની પરિભાષા છે. એટલે તમે જે નાની કાકડીઓ હોય છે, જે તમે સ્પેશિયલી આઉટ ઓફ ઇન્ડિયા છે ને, તો પિકલ કહેવાય, પાણીની બાટલીની અંદર એ લોકો વિનેગરમાં ડુબાડીને રાખેલી હોય, એ પિકલ હોય, અથવા બેબી કોર્ન હોય, આ બધા જે અનગ્રોન વેજીટેબલ્સ છે ને, એ ખાવા લાયક નથી, કેમ કે એમાં નિગોદના જીવો હોય છે. આ ચેરી ટોમેટો હોય નાના નાના, આ બધા વસ્તુ ખાવા લાયક નથી, ખ્યાલ આવે છે? હા, જે ભાજીઓ હોય, હવે સમજો એ પણ સમજી લઈએ, આપણે જે ભાજીઓ હોય, પાલક છે અથવા કોથમીર છે, મેથી છે અથવા ફુદીનો છે, એમાં પણ જો આપણે જે પાંદડાઓ જોઈએ, તો અમુક પાંદડા ઉપર મોટા હોય અને અમુક નીચે સાવ ઝીણા ઝીણા પાંદડા હોય. એ ઝીણા પાંદડા લેવા નહીં પહેલાં તો, કેમકે એમાં નિગોદના જીવો હોય. ઉપરથી મોટા મોટા બીટીને લેવા, દેટ ઇઝ નંબર વન. નંબર ટુ, પાલક ભાજીમાં ઓલવેઝ નિગોદના જીવો, પાલકમાં ક્યારેય નિગોદના જીવો જતા જ નથી, એટલે પાલક બિલકુલ ખાવા લાયક નથી. આપણે જે મેથી છે, કોથમીર છે, ફૂદી આપણે ફૂદીનો છે, એવી બધી ભાજી તો બી ખાવી હોય તો એ મોટા પાંદડાઓ ખવાય છે. હવે કોથમીરની તમે ભાજી બીટવા બેસો તો ક્યાં મોટાને ક્યાં ઝીણાને કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરો, ખ્યાલ આવે? એટલે એમાં તો સેપરેટ કરવું બહુ અઘરું છે, એટલે બેટર ન ખાવી. બચી શકો તો બચો. હું તમને શાસ્ત્રીય વસ્તુ સમજાવું છું ને, સમજો. 4 મહિના ખાઈ શકાય છે એવું કઈ નથી, એ તો પરિભાષા આપણે બધી બનાવી દીધી, ખ્યાલ આવે? બાકી ખરેખર તો જ્યાં નિગોદના જીવો ન હોય એ બધી વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. એમાં પણ જો અનંત પાપ છે તોય, કેમ કે એમાં પણ એક એક શરીરમાં એક એક જીવો તો છે ને, એક એક ક્રિયાનો, એટલે બને તો ભાજી ખાવી જ ન જોઈએ. તમે બીજા શાકભાજી ખાઓ, એટલે પાંદડા ભાજી ખાવી જ ન જોઈએ, અને એ શાકભાજીથી બી બચી શકતા હો તો એ બચો, અને કઠોળ ખાઓ, કેમ કે કઠોળ તો સાવ ડ્રાય હોય છે, ખ્યાલ આવે? એટલે આવા બધા રસ્તાઓ છે, જેવું જેટલું કરી શકો એટલું કરવું જોઈએ. ચાલો આપણે આગળ વાંચીએ. કહેવાનો મતલબ શું હતો કે જે આવા અનંત કાય આદિને ખાય છે, તો અહીંયા તો અનંત પાપ બાંધે છે ને, તો એનું ફળ એને ક્યાં મળે? તો એવી કોઈ નરક જેવી જગ્યા હોવી જ જોઈએ. તો જો એ આપણને અહીંયા કહે છે, દેવ મનુષ્ય તિર્યંચ અને નરક એ ચારે ગતિ સદાય છે, તે કલ્પિત નથી પણ જીવોના પરિણામનું ફળ છે. જેણે બીજાને મારી નાખવાના ક્રૂર ભાવ કર્યા, તેના ભાવમાં પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનાર કેટલાક જીવોને મારી નાખવા તે સંખ્યાની હદ નથી. જો વિચાર કરજો, જેવી રીતના સમજો આપણા ઘરમાં કીડીઓ થઈ ગઈ હોય, કે આપણા ઘરમાં બીજા કોઈ જીવાત થઈ જાય, ઘર માઇન્ડું છે તો કંઈક ને કંઈક જીવાત થવાના ચાન્સ છે. તમે ગમે તેટલી બધું સાવચેતી રાખો તો એ જીવોના ઉત્પન્ન થવાના ચાન્સ છે. તો એનો ઉપાય એ કે સૌથી પહેલું તો બને ત્યાં સુધી રૂટ કોઝથી જ એને એલિમિનેટ કરો, થવા જ ન દો. તમે પહેલેથી એટલી સાવચેતી રાખો કે તમારો વસ્તુ એકદમ ક્લીન હોય, ક્યાંય પાણીનો ભાગ રહી ન જાય, ભેજ રહી ન જાય, તો ત્યાં જીવોની ઉત્પત્તિ જ ન થાય. હવે એક વાર થઈ ગઈ તો એનો ઈલાજ શું? હવે તમે એને બધાને મારવા માટે જશો. હવે એક કીડી મારો કે અસંખ્ય કીડી મારી નાખો, એક વાંદો મારો કે અસંખ્ય વાંદરા મારી નાખો, ખ્યાલ આવે છે? હવે કોઈ સંખ્યાનું માપ રહેતું નથી, એ કહેવાનો મતલબ છે. સમજાય છે કે? ફરીથી, હવે જે ઘરમાં એકવાર જીવાત થઈ ગઈ તો તમે પોતાની સગવડતા માટે કે ભાઈ મને નડે છે એના માટે થઈને હવે આપણે ઓલું વાંદા માટે ઓલું પેસ્ટ નાખી દઈએ, કીડી માટે ઓલું પાવડર આદિ નાખી દઈએ, તો આપણા કંટ્રોલમાં નથી હવે કેટલા જીવોનો ત્યાં ઘાત થશે. ખ્યાલ આવે છે? એ જ અહીંયા કહે છે, જો બીજાને મારી નાખવાના ક્રૂર ભાવ કર્યા, તેના ભાવમાં પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા તે સંખ્યાની હદ નથી. ખ્યાલ આવે? હવે એની સંખ્યાની કોઈ લિમિટ રહેતી નથી, તથા કેટલો કાળ મારવા તે કાળની પણ હદ નથી. તેથી તેનું ફળ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું જ હોય છે. એટલે એનું ફળ પણ એવું હોવું જોઈએ ને કે તમને અનંત વાર, એટલે જેટલી વાર જીવો મર્યા એટલી વાર તમે મરો, કોલેટરલ હોવું જોઈએ ને ત્યાં કે, અને કેટલા કાળ સુધી મર્યા રાખો, એવી કોઈ જગ્યા હોવી જોઈએ કે જ્યાં તમને આટલી વાર મૃત્યુનું દુઃખ થાય અને તોય તમારું આયુષ્ય પૂરું ન થાય, તો એવી જગ્યા નરક છે. એવું સ્થાન નરક છે, મનુષ્ય લોકમાં એવું કોઈ સ્થાન નથી. મનુષ્ય લોકમાં તો એકવાર ફાંસી આપે એટલે પૂરું. જો એ જ કહેશે અહીંયા, જે કોઈ બીજાને મારીને અગવડતા ટાળવા માગે છે તે જેટલો જેટલા વિરોધી જણાય છે તે બધાને મારવા ઈચ્છે છે. પછી અગવડતા કરનારા બે પાંચ હોય કે ઘણા હોય તે બધાનો નાશ કરવાની ભાવના સેવે છે. કે આપણે પછી એકાદ કોક્રોચ હોય કે ઘણા બધા હોય, હવે પછી જોતા નથી ને, એટલે કેટલું પાપ કરીએ છીએ વિચાર કરો. એટલે બને તો ત્યાં સુધી પહેલાં થવા જ ન દેવા જોઈએ. બને ત્યાં સુધી તમે ઘરની એટલી પેલી સાર સંભાળ રાખો કે થાય જ નહીં. તેના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભોગ કરવા કરવાના ભાવ પડ્યા છે. એ જીવના અભિપ્રાયમાં આવી રીતના દુઃખ ભોગવવાના ભાવ પડ્યા છે. તે ભાવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો એટલે કે સંહાર કરવાનો ભાવ છે. તે જીવે કારણમાં અનંત કાળ સુધી અનંત જીવને મારવાના અગવડતા દેવાના જે ભાવ સેવ્યા છે તેના ફળમાં તે જીવને તીવ્ર દુઃખના સંયોગમાં જવું પડે છે અને તે નરક ગતિ છે. ખ્યાલ આવે ને? જો લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે એવું આ લોકમાં બનતું નથી, તેથી તેને ક્રૂર ભાવ પ્રમાણે પૂરું ફળ મળતું નથી. તેને તેના ભાવનું પૂરું ફળ મળવાનું સ્થાન ઘણો કાળ અનંત દુઃખ ભોગવવાનું ક્ષેત્ર તે નરક છે, તે નીચે શાશ્વત છે. ખ્યાલ આવે છે કે? કોઈ અનંત જીવોની અહીંયા હિંસા કરી હોય, સમજો 100 જણને કોઈ મારી નાખે, આ બોમ્બ બોમ્બ ફોડે છે ને, હવે ચલો બોમ્બ ફોડવામાં કેટલા મનુષ્ય મરે એની સંખ્યાની ગણતરી થાય, કેટલા જીવાત મરે એની સંખ્યાની ગણતરી થાય, તો એનું પાપ કોને લાગે? જેને ડિસિઝન લીધું કે ભાઈ ચાલો એક મિસાઇલ ફોડીએ, તો એ આખું જે અહીંયા ફૂટશે, અહીંયા જ એક્સપ્લોઝન થશે, આકાશમાં જે અગ્નિકાયમાં વાતાવરણમાં કેટલા જીવોને મારશે, ત્યાં જઈને ફૂટશે, ત્યાં કેટલા જીવોને મારશે, આ બધા જીવોની હિંસાનું પરિણામ કોને લાગે? જેને ડિસિઝન લીધું એને લાગે ને કે ભાઈ તે આ ફોડવાનું નક્કી કર્યું, તો એને એ દુઃખને ભોગવવાનું સ્થાન કયું? તે નરક છે. જેવી રીતના એ અગ્નિકાયમાં એ જે એક્સપ્લોઝન થશે અને એમાં એ જીવો બળીને ભસ્મીભૂત થઈ જાય ને, તો નરકમાં આને અગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખશે. ખ્યાલ આવે છે ને? જેવું જીવે પોતે ભાવ કર્યા ને એવા જ એને ફળ ત્યાં મળે છે. ખાલી એટલું ફરક છે કે અહીંયા નરક અને અહીંયા તીજન છે ને, મનુષ્યના શરીર જેવા નાશ થાય છે તો જીવ અહીંથી છૂટો પડી જાય છે, ત્યાં એવું નથી. ત્યાં શરીર નાશ થતા જીવ ત્યાંનો ત્યાં જ રહે છે અને શરીર પાછું ભેગું થઈ જાય છે, અને જ્યાં સુધી એનું આયુષ્ય પૂરું ન થાય, એના એ જે પાપ કર્મના ઉદય પૂરા ન થાય ત્યાં સુધી એને ત્યાં દુઃખ ભોગવવું જ પડે છે. આવો એક નરકનું સ્થાન છે.
નરકનું સ્થાન
હા, એટલે જો જીવ જે ક્રૂર પરિણામ અહીંયા કરે છે એ ક્રૂર પરિણામના ફળમાં એને એવા અશુભ કર્મ બંધાય છે, એ અશુભ કર્મના ફળમાં એની એવી ભૂમિમાં જવું પડે છે અને ત્યાં એની સાથે એવા અશુભ સંયોગો પ્રાપ્ત થાય છે, એટલે ત્યાં જઈને દુઃખ એ જીવ એવા દુઃખ ભોગવે છે. જો ખરેખર તો જીવને સંયોગોથી સુખ દુઃખ છે જ, ખરેખર તો જીવને પોતાના પરિણામથી સુખ દુઃખ છે, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે કે સંસારમાં જ્યાં જીવને જેવા સંયોગો મળે છે તો મેજોરિટી જીવ જે મિથ્યા દ્રષ્ટિ છે એને એ જાતના દુઃખના પરિણામ ભોગવવા પડે છે. ખ્યાલ આવે છે? તો એટલે આ નરકના સ્થાનો છે એ જાણીને જીવ એવા અશુભ ભાવથી બચે અને મંદ કશાયમાં જોડાય અને ધર્મ ધ્યાનમાં જોડાય એવી ભાવના અહીંયા વ્યક્ત કરી છે. આવશે ને એ જે આપણને ના ના એવું નથી, એવું નથી. જો નરકમાં દુઃખ જ નથી એટલે કે ભાઈ ત્યાંના સંયોગો તો સંયોગો છે ને, ઇવેન્ચ્યુઅલી સંયોગો કોઈ જીવને સુખ દુઃખ ઉત્પન્ન કરાવતા નથી. હવે સમજો કે આપણે અહીંયા છે મુંબઈમાં, મુંબઈમાં 20 ડિગ્રી પણ થાય તો આપણને ઠંડી લાગે અને તમે કાશ્મીર જાઓ તો ત્યાં 20 ડિગ્રીમાં એમને ગરમી લાગે, તો ડિગ્રી તો ડિગ્રી છે ને, એ ડિગ્રીને કારણે જીવને કંઈ સુખ દુઃખ નથી. એવી રીતના નરક તો નરક છે એને કારણે ત્યાં જીવને સુખ દુઃખ નથી, પણ જીવ ત્યાં જઈને એવા વાતાવરણમાં પણ જીવ પોતે જ દુઃખી થાય છે. પોતે જીવને શરીરાદી સાથે એકત્વ બુદ્ધિ છે ને એવા કશાય ભાવો અંદરથી છે એટલે એ દુઃખ ભોગવે છે. અને ઓલા અસુર કુમાર જાતિના જે દેવો આવે છે લડાવે છે ને એ પણ દુઃખી થાય છે, એ પણ એડિશનલ એ પણ છે જ, પણ ત્યાં નરકમાં દુઃખ જ નથી એમ ન કહી શકાય. નરકમાં તો સંયોગો છે. ચાલ આવે ને, દુઃખ તો જીવના પરિણામોમાં છે. જો ચાલો આપણે આજે આગળ નરકોના દુઃખોનું વર્ણન આવશે જ 3, 4, 5 સૂત્રમાં, તો એનું આપણે ચર્ચા આગળ કરશું નેક્સ્ટ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો દ્વાદશાંગી અનેકાંતમય નિત્ય બુદ્ધિની જિનવાણી માતનો જય.